તારીખ 18-8-1996 શ્રી સમયસર ગાથા 283-285 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 257
સમય સાત પરમાગ બંધ અધિકાર ગાથા 283-284-285 ત્રણ ગાથા સાથે ગાથાનો મથાળું છે તે હવે પૂછે છે કે આત્મા રાજાદિકનો અવકાર કોઈ રીતે છે તેનું સમાધાન આગમનું પ્રમાણ આપીને કરે છે. શું કહે છે કે આત્મા છે સ્વરૂપથી રાગાદિકનો અકર્તા છે, કરી શકે નહીં એવો એનો સ્વભાવ છે, એ કેવી રીતે આગમ પ્રમાણ આપે છે? આચાર્ય દેવ પોતે આગમ પ્રમાણ આપે છે. અપરિકમણમ દુવિહમ અપછખાણમ તવે તહેવ વિનેય કેદ્રિણમ દેશેણ ય અકારગો બનેલો છેડા. અપરિકમણમ દુવિહમ દવે ભાવે અપછખાણમ પી કેદ્રિણમ દેશેણ અકારગો વર્ણવી છેડા. જાવમ અપરિકમણમ અપછખાણમ છે દવ ભાવાણમ કુવદી યાદા તાવમ કરતા સો હોદી નાદવો. ગાથા બધા સાથે બોલશું. અપ્રતિક્રમણ બે પ્રકારનું તેમજ અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું જાણવું. આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યું છે. શું કહ્યું? પ્રતિક્રમણ એટલે દોષથી પાછા વળવું અને પ્રત્યાખ્યાન એટલે દોષનો ત્યાગ કરવો. એ બે પ્રકારે છે. બે પ્રકારે કેમ છે? એક નિશ્ચયથી અને એક વ્યવહારથી, એમ બે પ્રકારે છે. અપ્રતિક્રમણ જે બે પ્રકારનું છે, દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી, નિશ્ચયથી અને વ્યવહારથી છે, એમ સાથે દ્રવ્યથી અને ભાવથી છે. દ્રવ્ય એટલે બાહ્ય પદાર્થો સંબંધીનો જે ત્યાગાદિ ભાવ ત્યાગ છે તે, અને ભાવ એટલે જીવના પરિણામ. અપ્રતિક્રમણ બે પ્રકારનું છે, દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી. તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે, દ્રવ સંબંધી અને ભાવ સંબંધી. આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવામાં આવ્યો છે, એમાંથી પણ એમ ફલિત થાય છે. એ જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન કયા છે શાસ્ત્રમાં, શું વર્ણ્યો, ઉપદેશથી વર્ણ્યો એટલે આગમોની અંદર આ ઉપદેશ છે. પૂર્ણાચાર્ય કહે છે કે અમે કહીએ છીએ એવું કાંઈ નથી, આ તો પૂર્વાચાર્યો પણ આ વાત કરતા આવ્યા છે. તો આ ઉપદેશથી બંનેમાંથી એમ ફલિત થાય છે કે આત્મા સ્વરૂપે કરીને રાગાદિકનો અકર્તા છે. શું કહે છે, અધિકાર તો બંધનો છે, પરિણામમાં જે બંધ થાય છે દ્રવ્ય અને ભાવે એનું સ્વરૂપ બતાવ્યું. કેવી રીતે થાય છે એ બંધનો અભાવ કરવો કેમ એ પણ બતાવ્યો. એટલે બંધ અધિકારમાં બંધનું સ્વરૂપ દર્શાવીને બંધનો અભાવ કઈ રીતે થાય એ વિધિને પદ્ધતિ કહી. હવે એના મૂળમાં એવી વાત છે કે જે આત્મા છે એ મૂળ સ્વરૂપે કરીને જોઈએ તો રાગને કરે એવું એનું સ્વરૂપ નથી. એના અવલંબને અબંધ ભાવ પ્રગટે, અબંધ સ્વરૂપના અવલંબને અબંધ ભાવ પ્રગટે, અને અબંધ ભાવ પ્રગટે એ હેતુથી આ અધિકાર કહેવામાં આવ્યો છે. એટલે એમાંથી પણ એ જ ફલિત થાય છે. કેવી રીતે ટીકામાં વિસ્તાર કરશે. જ્યાં સુધી આત્મા દ્રવ્યનો અને ભાવનો અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે ત્યાં સુધી તે કરતા થાય છે એમ જાણવો. શું કહે છે કે પોતે ભાવને કરે છે, દ્રવ્ય અને ભાવને કરે છે એમ જ્યારે એને પોતાના પરિણામ એને કરે છે, અને પરિણામના નિમિત્તે બહારના જે દ્રવ્યો છે એને એના પર્યાયને કરે છે એમ જ્યાં સુધી એને અનુભવ થાય છે અથવા અધ્યાસ થાય છે ત્યાં સુધી એ કરતા થાય છે. કરતા કર્મનો અધિકાર ઉપરાંત બધામાં કરતા કર્મ પણ મુખ્યપણે લીધું છે. જે આચાર્ય મહારાજનો દ્રષ્ટિકોણ છે એ કરતા કર્મ પણ આ ઉપર છે આખા સમયસારમાં. એટલે કરતા કર્મ અધિકાર અને છેલ્લો જે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, એ બંનેમાં તો એ વિષય મુખ્યપણે એ જ ચાલ્યો છે, પણ બીજા નવે તત્વોની અંદર એ સિવાય નવ તત્વનો અધિકાર લીધો છે. આ બે તો વધારાના લીધા એમણે, જે જીવ અજીવ આશ્રવ બન સંબંધ નિદ્રા મોક્ષ જે લીધા, પુણ્ય પાપ લીધા, એ બધામાં કરતાપણો અકર્તાપણાના દ્રષ્ટિકોણથી નિરૂપણ કરે છે. ટીકા. આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે. પહેલું આ થાય કે છે, આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પોતાનું મૂળ સ્વરૂપ, એ તો પોતાથી એટલે પોતા દ્વારા પોતાના સ્વભાવ દ્વારા રાગાદિકને કરે એવું સ્વરૂપમાં સ્વભાવમાં કોઈ અંશે પણ નથી. શું રાજમલજી એક પ્રશ્ન ઉઠાવ્યો છે કળશ ટીકાની અંદર, કળશોની ટીકા કરતા, કે આત્મામાં જ્યારે અનંત શક્તિઓ છે તો કોઈ એવી પણ શક્તિ હશે કે જેને લઈને એ રાગને કરે? જ્યારે અનંત શક્તિઓ છે, સંખ્યા એ અનંત છે. ગુરુદેવશ્રી એમ કહેતા કે ગણવા બેસો તો લાખ કરોડ અબજ અબજ પછી 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 છેલ્લી કોઈ શક્તિ ન આવે એનું નામ અનંત. ગણતા 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 હવે આ છેલ્લી શક્તિ, એવી શક્તિ એવું ન આવે એનું નામ અનંત. શું એટલી બધી સંખ્યા એ અમાપ શક્તિ હોવા છતાં પણ કોઈ એક શક્તિ રાગને કરે એવી હશે કે નહીં હોય? આ પ્રશ્ન ઉઠાવ્યો પોતે, પોતે ને પોતે ઉત્તર આપે છે કે એવી એક પણ શક્તિ નથી કે જેને લઈને આત્મા રાગાદિકને કરે. છતાં પર્યાયમાં થાય છે, કરે છે એવું બધું કહેવાય છે, તો આ બધું છે શું? જો મૂળ સ્વરૂપે આત્મા રાગાદિકને કરી શકતો નથી એવું એનું મૂળ સ્વરૂપ છે, અને પર્યાયમાં અનાદિથી રાગ થઈ રહ્યો છે. વળી કરતા ભાવે પણ જીવ કરે છે ત્યારે જ્ઞાની પણ એમ કે છે, આ ગુરુ શ્રી ગુરુ પણ એમ કે છે કે રાગાદિકનો કરતા છે. બાકી જ્ઞાન દશામાં રાગાદિક થાય છે ત્યાં એ કરતા થતા નથી કરતા ભાવે પ્રેમતા નથી, એટલે થાય છે એમ કહેવાય છે, કરે છે એમ કહેવાતું નથી. અહીંયા સ્થાપે છે, પહેલાં મૂળ વાત સ્થાપી દીધી કે આત્મા પોતાથી રાગાદીપનો કારક જ છે. પોતાથી, પોતાના સ્વરૂપથી, પોતાના સ્વભાવથી તો રાગાદીપનો અકારક જ છે. કારણ કે જો એમ ન હોય તો, લોજિક આપે છે એની પાછળ, કે જો એવું આત્મ સ્વરૂપ ન હોય તો, અર્થાત જો આત્મા પોતાથી જ રાગાદિક ભાવોનો કારક એટલે કરનારો હોય, કારક એટલે કરનારો હોય તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહીં. આગમની અંદર જે દ્રવ્ય અને ભાવે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન કહ્યું છે એ ઉપદેશ જ ન હોઈ શકે. પણ છે ઉપદેશ, એમ કે ઉપદેશ તો છે આગમમાં. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો પણ ઉપદેશ છે અને અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો પણ ઉપદેશ છે. સમયસાર પરમાગમની કેટલીક વાતો પ્રચલિત નથી સંપ્રદાયની અંદર, જૈન સંપ્રદાયની અંદર, બીજે તો ક્યાંથી મળે, પણ ખુદ જૈન સંપ્રદાયની અંદર પણ કેટલીક વાતો પ્રચલિત નથી. પ્રચલિત શું છે? કે પ્રતિક્રમણ કરો અને પ્રત્યાખ્યાન લ્યો. પ્રચલિત શું છે? કે તમે સવાર સાંજ પ્રતિક્રમણ કરવા બેસો અને તમે એમ એક વસ્તુ જે તમારે ત્યાગવી હોય, ઉપવાસ કરવો હોય, કે જે કાંઈ વ્રત લેવું હોય, તો એનું તમે પ્રત્યાખ્યાન કરો. એ વ્યવહારે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ઉપદેશ છે એ વિષય પ્રચલિત છે, પણ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો ઉપદેશ એ આગમોની અંદર છે. એમ કે અહીંયા જે શું કહ્યું, જો આગમ ક્યાંથી કાઢ્યું, વર્ણિતો છે, દા વર્ણવો, વર્ણવો છે, શું આત્માને વર્ણવો છે, અકારગો અપરિક્રમણ દુવિધમ અપચકાણમ તહેવ વિનયમ દ્વયવિધ, આ રીતના ઉપદેશ છે, એ ઉપદેશ કર્યો છે. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો ઉપદેશ કર્યો છે અને એ ઉપદેશ દ્વારા આત્માને અકારક બતાવ્યો છે આગમની અંદર. પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનની વાત તો સમજાય એવી છે, પણ અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન શું છે? કેમ કે છે કે આત્મા કરતો નથી, એમ કહેવું છે આત્મા કરી શકતો નથી. જે તે પ્રકારના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનના સ્વભાવો છે એ કરવાનું આત્માનું સ્વરૂપ નથી, એમ કરવાનું આત્માનું સ્વરૂપ નથી. દ્રવ્યનું દ્રવ્ય પણ નહીં અને ભાવે પણ નહીં, બે પ્રકારે નહીં, એમ ઉપદેશ છે. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્યને ભાવના ભેદે દ્વિત વિવિધ પ્રકારે ઉપદેશ છે તે દ્રવ્યને ભાવના નિમિત્ત નિયમિતપણાને જાહેર કરતો થતો આત્માના અકર્તાપણાને જ જણાવે છે. શું કહે છે કે દોષોથી પાછા વળવું એ ક્યારે હોય, દોષનો ત્યાગ કરવો એ ક્યારે હોય, કે જ્યારે આત્મા કરતો હોય ત્યારે. પણ મૂળમાં આત્મા કરતો નથી એમ કહે છે, જોકે એ વિષય પણ પ્રચલિત નથી. પ્રચલિત તો જીવ દોષ કરે છે અને દોષ ટાળવો જોઈએ. ધર્મના ક્ષેત્રમાં ઉપદેશ બોધની અંદર એ વાત મુખ્ય છે કે જીવ દોષ કરે છે અનેક પ્રકારના, એમાં મૂળ દોષ, પછી અજ્ઞાન, મિથ્યાત્વ અને મિથ્યાચારિત્ર, ત્રણ પ્રકારના લીધા, એ મૂળ દોષ લીધા, અને એને લઈને અનેક પ્રકારના રાગદ્વેષ મોહના પરિણામ લીધા. તો એ કરે છે માટે એને ટાળવા જોઈએ. કરે છે એ વાત પરિણમનની અપેક્ષાએ તો ઠીક છે, પરિણમનની અપેક્ષાએ તો ઠીક છે, કેમ કે તે પદાર્થની તે પર્યાય છે, જીવની પર્યાય છે, માટે જીવ કરે છે એમ કહીએ આપણે. પણ જીવનું મૂળ સ્વરૂપ જોતા, પણ જીવનું મૂળ સ્વરૂપ જોતા એ કરે એવું એનું સ્વરૂપ નથી. રાગાદી ભાવને કરે એવું એનું સ્વરૂપ જ નથી. માટે એવો ઉપદેશ છે કે આત્મા કરતા છે. આત્માનો સિદ્ધાંત બોધમાં એ ઉપદેશ છે કે આત્મા રાગાદીપનો અકર્તા છે. રાગાદીપનો અકર્તા છે તો પછી પરદ્રવ્યની પર્યાયનો પણ અકર્તા છે. એ તો આપોઆપ આવી ગયું. જ્યારે એના પોતાના પરિણામમાં થતા રાગાદિકનો અકર્તા છે તો પછી બીજા દ્રવ્યના પર્યાયનો કરવાનો તો સવાલ ઊભો થતો નથી, માટે અકર્તા છે. આવો ઉપદેશ છે, આત્મા સંબંધીનો જે ઉપદેશ છે એમાં આવો ઉપદેશ છે, ભરેલું છે. આવી રીતે એ ઉપદેશ એમ બતાવે છે કે આત્મા અકર્તા છે. પૂર્વના આગમના આધારથી આચાર્ય દેવે સિદ્ધ કરે છે કે આત્મા અકર્તા છે. હું કહું છું એમ નહીં, આગળ પણ એ વાત ચાલી છે. તીર્થંકર દેવની પરંપરાથી ગણધર દેવાદી આચાર્યોથી એ વાત ચાલી આવે છે. આગમમાં શું કહે છે કે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ અને ભાવના ભેદે દ્વિવિધ પ્રકારનો ઉપદેશ છે, બે પ્રકારે ઉપદેશ છે. રાગને પણ કરતો નથી અને પૂતગલની પર્યાયને પણ કરતો નથી. એ તો બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ અપેક્ષા પૂરતી એ વાત છે. આત્માના અકર્તાપણાને જણાવે છે, એ પણ આત્માના અકર્તાપણાને જણાવે છે. માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગાદિક ભાવો નિમિત્ત છે. પરદ્રવ્યના ગ્રહણ ત્યાગમાં પરદ્રવ્ય છે એ નિમિત્ત છે અને આત્માના પરિણામ છે તે નૈમિત્તિક છે. એના નિમિત્તે થતા નિમિત્તના આશરે અવલંબને થતા પરિણામને નૈમિત્તિક કહેવામાં આવે છે. ક એટલે કરે બધી જગ્યાએ, કાર ક એટલે કરનારો, એમ નિમિત્ત ક ક એટલે કરનારો. નિમિત્તક એમ કહ્યું એટલે નિમિત્તથી કરાયેલા, ઠીક. ભાષા એવી છે, ભાષા એવી હોવા છતાં વસ્તુ સ્વરૂપે નિમિત્તથી કોઈ નૈમિત્તિક પરિણામો કરાતા નથી. પણ નિમિત્ત સદ્રશ પરિણામો જોઈને એને નૈમિત્તિક પરિણામો એવું નામ આપવામાં આવે છે, વ્યવહાર કરવામાં આવે છે. વસ્તુ સ્થિતિએ કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરે એવું બનતું નથી, બની શકતું નથી. છતાં પણ જીભ જે ચેતન પદાર્થ છે એ પોતાના અકર્તા સ્વરૂપને ભૂલે અને નિમિત્તનો આશ્રય કરે ત્યારે એને નૈમિત્તિક પરિણામ, જે પરિણામો થાય છે એને નૈમિત્તિક કહેવામાં આવે છે. એટલી વાત છે. પણ માટે નિમિત્તે કરાવ્યા એમ નહીં, એ વાત સાથે સાથે સમજવાનું છે. પોતે સંગ કર્યો માટે થયા, સંભળાવાળા બેમાં લેવાના છે. જેમ કે કર્મનો ઉદય હોય અને જીવના પરિણામ તદનુસાર થાય સ્વરૂપનો અવલંબન નહીં હોવાને લીધે, ઉદયના અવલંબને થાય જે તે પ્રકારના, તો કર્મથી કર્યું, કર્મના નિમિત્તે રાગ થયો એમ કહેવામાં આવે. એવી જ રીતે સંભળું કે શ્રી ગુરુનો ઉપદેશ ચાલતો હોય અને જીવ સવળા પરિણામ કરે પોતાના પુરુષાર્થથી, ત્યારે ગુરુ ઉપર પણ આરોપ કરવામાં આવે છે. જેમ દ્રવ્ય કર્મના ઉદય ઉપર આરોપ કરવામાં આવે છે, એમ ગુરુ ઉપર પણ આરોપ કરવામાં આવે છે. અને દરેકના પરિણામ યોગ્યતા અનુસાર તે તે દ્રવ્ય કરે છે. રાગાદિક પણ જીવ કરે છે જ્યાં સુધી પોતાના સ્વરૂપનું અજ્ઞાન હોય ત્યાં સુધી, જ્ઞાન થયા પછી કરતો નથી. એમ જ્ઞાન એ થયું કે હું તો અકર્તા સ્વભાવી છું, કેવી રીતે કરી શકું, મારા સ્વરૂપે એમને એમ રહું છું, મારો અનુભવ ભૂલે છે, માટે હું રાગાદિકનો કરું છું, હું રાગાદિકને કરું છું એવું મને લાગતો નથી. થાય છે એ જણાય છે, થાય છે એ જણાય છે. આખું જાણે દ્રવ્ય પલટો માર્યો એવી રીતે પરિણામ થાય છે. દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે, પર્યાય દ્રષ્ટિ જ છૂટી જાય છે, દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એટલે એમ કે જે દ્રવ્ય રાગાદિકનો અકર્તા હોય એને રાગથી પાછા વળવાની વાત ક્યાં બને? તમે દોષ કરતા હોય તો દોષથી પાછા વળવાની વાત આવે છે, એનો ત્યાગ કરવામાં આવે છે દ્રવ્ય કે ભાવે. પણ તમારા સ્વરૂપથી થઈ શકતું નથી, પછી કરવું એ ક્યાં વાત છે? કે પછી ન કરવું ન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એવો ઉપદેશ આગમોની અંદર છે એમ કે છે. જેમ પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણનો ઉપદેશ છે, એમ અપ્રત્યાખ્યાન અને અપ્રતિક્રમણનો ઉપદેશ પણ છે. પણ પેલી વાત પ્રચલિત થઈને આ વાત અપ્રચલિત રહી, જાહેર ન રહી. એ મોટાભાગના સંપ્રદાયમાં એ વિષયને જાણતા નથી. બીજું કે પર્યાય દ્રષ્ટિમાં ઉભો રહીને એમ જુએ પણ સ્વચ્છંદ થતાં પણ વાર લાગે નહીં. એટલે આત્માના મૂળ સ્વરૂપનો ઉપદેશ ઉચ્ચ કોટીનો હોવા છતાં પણ જો તદનુસાર યોગ્યતા ન હોય તો ત્યાંથી સ્વચ્છંદ થવાનો પણ અવસર આવે છે. આત્મા તો રાગ કરતો નથી, આત્મા તો કોઈ દોષ કરતો નથી, અને દોષનો કરતા પણ પાછો પરિણમે, દોષના કરતા પણ પાછો પરિણમે. તો એ વાત પછી અવળી પડે, સવળી પડવાને બદલે અવળી પડે. અહીંયા તો મુમુક્ષુ એ ભૂમિકામાં આવે, ભાવભાષણ સુધીની ભૂમિકામાં આવે ત્યારે એને લાગુ પડે, એ પહેલાં એને લાગુ પડે. કેમ કે પહેલે તને પોતાના દોષનું અવલોકન ચાલતું હોય છે, પશ્ચાતાપ પણ થાય, એ તો વેદના પશ્ચાતાપ થયું પડે છે. પરિભ્રમણને ત્યારે અનેક પ્રકારના દોષો કરીને મેં પરિભ્રમણ કર્યું એમ કરીને તો પશ્ચાતાપ ઉપડે છે અથવા વેદના ઉપડે છે. પણ એ અવલોકન પછી જ્યાં સ્વરૂપના ભાવ ભાષણમાં આવે, સ્વરૂપ નિશ્ચય થાય, તો પરિણામ ગુણાત થઈ જાય છે. પરિણામનો બધો જ પરિણામનો વિષય ગૌણ, શું આખે આખો પરિણામનો વિષય ગૌણ અને સ્વરૂપનો વિષય એકદમ ફેરફાર થઈ જાય છે, ત્યાંથી પલટો મારે છે. જી નહીં, એ વખત પ્રકરણ જુદું છે, પાછું એ પ્રકરણ સારું જુદું છે. હા એમ છે, એક પોઈન્ટ એટલો લાગુ પડે કે જ્ઞાની અકર્તા છે. શું જ્ઞાની છે? અકર્તા છે. તો જ્ઞાની કેવી રીતે અકર્તા છે? પોતાના એવા પોતાના અકર્તા સ્વરૂપનું જેને જ્ઞાન વર્તે છે માટે અકર્તા છે, માટે તે જ્ઞાની છે. તો એ કેવી રીતે એને અવલંબે છે, કેવી રીતે એની પકડ એને શ્રદ્ધા જ્ઞાનમાં છે, એ વાત સમજવા માટે એટલું ઉપયોગી થાય એક પોઈન્ટ છે એટલો. કારણ કે સ્ટેજ જુદા જુદા છે, ઓળખવાનું સ્ટેજ, જ્ઞાનીને ઓળખવાનું સ્ટેજ જુદું છે, ભાવ ભાષણનું સ્ટેજ જુદું છે. તદ્દન એટલા માટે એ તો શું છે કે એક તો પર્યાય દ્રષ્ટિ છે, મૂળમાં પર્યાય દ્રષ્ટિ છે, એટલે પર્યાયના કરતા ભાવે પરિણમે છે. શું પછી શુભમાં રસ હોય તો અશુભમાં રસ હોય તો બંને પ્રકાર બની શકે ખરો એમ. શું પણ સ્વરૂપનો અકર્તા પણ છે એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એ પર્યાય દ્રષ્ટિનો વિષય નથી, એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. કે દ્રવ્યની પકડ આવે દ્રષ્ટિમાં અને તદનુસાર જ્ઞાનને આચરણ થાય પરિણામની અંદર, આંશિકપણે આચરણ આંશિકપણે છે. ત્યારે આત્મા અકર્તા છે એવો સ્પષ્ટ અનુભવ રહે. શું જે રાગાદિક ભાવ થાય અને રાગાદિકના ભાવના નિમિત્તે જે પરદ્રવ્યની ક્રિયા થાય એ બધાનો એ અકર્તા છે, પોતે કરતો નથી એવું એને અનુભવ ગોચર થાય છે, અનુભવ ગોચર થાય છે. મુખ્યપણે ભિન્નતા છે, ભિન્ન અનુભવ રહે છે ચાલતા રાગનો અને પરદ્રવ્યના નિક્રિયાનો પરિણામનો સ્પષ્ટ ભિન્નપણે અનુભવ વર્તતો હોય છે. એટલે અનુભવમાં એમને સ્પષ્ટ છે કે આ તો હું કરતો નથી, થાય છે જાણું છું પણ હું કરતો નથી. એ જેનો નિષેધ છે એ નિશ્ચયથી નિષેધ છે, વિકલ્પ થાય તે વ્યવહારથી નિષેધ છે. ચાલતા રાગનો નિષેધાત્મક વિકલ્પ આવે તે વ્યવહાર છે, પણ હું કરતો નથી એવું જે અનુભવ જ્ઞાન રહીએ છે એ નિશ્ચયથી એનો નિષેધ છે. અને નિશ્ચયપૂર્વકનો વ્યવહાર તે વ્યવહાર, એકલો વ્યવહાર તે વ્યવહાર નથી એમ લેવાનું. અરે જી અપ્રતિક્રમણ એટલે દોષથી પાછા નહીં વળવા પણ. પ્રતિક્રમણ તો બધા આપણે શબ્દ જાણીએ છીએ એ સંપ્રદાયમાં હોવાથી, પ્રતિક્રમણ એટલે દોષથી પાછા વળવું, અપ્રતિક્રમણ એટલે દોષથી પાછો નહીં વળવું. તે અને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એટલે ત્યાગ કરવો, અને અપ્રત્યાખ્યાન એટલે ત્યાગ નહીં કરવો, તે અ છે એ નકારને બતાવે છે. સામાન્ય પણ આ વાત સંપ્રદાયમાં નથી, એટલે દોષ પાછા નહીં વળવાનો, ત્યાગ નહીં કરવાનો, આ કઈ જાતની વાત છે? ગુરુદેવ શું કહેતા કે આ બધી અવલદુમની વાત છે? શું કહેતા? તેવો શબ્દ વાપરતા કે આ બધી અવલદુમની વાત છે. એટલે સામાન્યપણે લોકોને ન સમજાય એવી વાત છે. એટલે આવા જે શાસ્ત્રો છે એ જ્ઞાનીના સાનિધ્યની અંદર વંચાય કે સમજાય તો જ સમજાય, નહીં તો સમજાય. સીધો પોતાની મેળેમાં છે અને પર્યાય દ્રષ્ટિમાં ઊભો હોય તો આમ કોઈ વાતની ઘડ બેસે એવું નથી. શું વાત કરું છું? દોસ્તી પાછા નહીં વળવાનું, ત્યાગ નહીં કરવાનો, આ જૈન સંપ્રદાયની વાત છે એમ જ પૂછે. ક્યાં સંપ્રદાયની વાત છે? તો પછી આગમ, આપણા આગમમાં આવો ઉપદેશ છે એમ કે છે. કુંકુંડાચાર્ય શું કહે છે કે આપણા આગમમાં ઉપદેશ છે, મૂળમાં એમ લખ્યું. હું વર્ણિદો છે દા, વર્ણિવો વર્ણિત એમ કહ્યો છે આત્માને. આગમની અંદર અમારા શ્રી ગુરુએ, પૂર્વાચાર્યોએ, ગણધરાદી દેવોએ અને તીર્થંકર પરમાત્માએ એમ વર્ણવ્યો છે આત્માને. આત્માનું જ્યાં વર્ણન કર્યું છે ત્યારે આટલે હદ સુધી કર્યું છે. ઠીક કેવી રીતે? કે જ્યાં આત્માને મૂળ સ્વરૂપને દર્શાવવું છે, કે જેને જોયા વિના ને જેના અજ્ઞાનથી આ જીવ અનંત દુઃખને પામ્યો, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ સ્વરૂપને કેટલે હદ સુધી આચાર્યોએ કહ્યું છે અને તીર્થંકરોએ કહ્યું છે કે એ પ્રતિક્રમણ કરવાનું અને પછકાણ કરવાની વાત આત્માના સ્વરૂપમાં કાંઈ લાગુ પડતી નથી. સ્વરૂપને લાગુ જ નથી પડતી એમ કહે છે. પાયો તો એમણે 34મી ગાથામાં નાખ્યો છે. જીવ અધિકારની જે ગાથા લખી ને એમાં જીવનું સ્વરૂપ બતાવતા 34મી ગાથામાં એ વાત લીધી છે એમણે. ત્યાગ કરે છે એની વાત છે. જ્ઞાની કેવી રીતે ત્યાગ કરે છે? શું કે આ ભગવાન જ્ઞાતાદ્રેવ આત્મા છે? કેવો છે? ભગવાન આત્માદ્રેવ જ્ઞાતા છે. તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અને અન્ય સમસ્ત પ્રભાવોને પોતે પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપતો હોવાથી પોતેમાં વ્યાપતો જ નથી. શેમાં? અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અને સમસ્ત પ્રભાવો, અન્ય સમસ્ત પ્રભાવો પોતાના પણ પરિણામો અને પરદ્રવ્યના પણ પરિણામો, એમાં આત્મા વ્યાપતો નથી, સ્વરૂપ નથી વ્યાપતું. અને એવો અનુભવ કરે છે જ્ઞાની કે મારું સ્વરૂપથી હું વ્યાપતો નથી. તેથી જ પહેલાં જાણે છે અને તે જ પછી ત્યાગે છે. પહેલાં એમ જાણે છે, પછી એને ગ્રહણ કરવાની વૃત્તિ છૂટી જાય છે. કરીને પ્રત્યાખ્યાનના સમયે, હવે પ્રત્યાખ્યાન કરે છે ત્યારે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પ્રભાવ એટલે રાગાદિ ભાવ અને તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ હોવા છતાં એને ત્યાગ કર્યો એવું નામ આવે. એના ઉપર શું આવે? એને ત્યાગ કર્યો. આ જ્ઞાની પાંચમા ગુણ સ્થાને પહોંચ્યા, એમનો ત્યાગ શરૂ થયો, એમણે ત્યાગ કર્યો એવું આત્માને નામ હોવા છતાં પણ પરમાર્થી જોવામાં આવે તો પરભાવના કર્તાપણાનું નામ પોતાને નથી. પરમાર્થી એટલે નિશ્ચિત વાસ્તવિકપણે ખરેખર જોવામાં આવે તો પરભાવના કર્તાપણાનું નામે લાગુ પડતું નથી. કરતા તો નથી પણ એમ કહે છે કે આ નામથી કીધું કારણે ત્યાગ કર્યો, આ જ્ઞાની આ ત્યાગ કર્યો, આ મુનિએ આ ત્યાગ કર્યો, એ નામે લાગુ આત્માને લાગુ નથી પડતો. ઉપચાર ને ઉડાડ્યો સાહેબ. ઉપચાર કરવાની વાત નથી એમ કે આત્માને ઉપચાર ન કરવો. આત્મા દરેક એવું છે કે એને ઉપચાર પણ ન કરવો એમ કે છે. જાઓ, પોતે તો એ નામથી રહી છે એમ કે છે. ત્યાગ કરવાના નામથી રહી છે. માટે અહીંયા અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનની ગાથા લીધી પાછળ. શું કે તીર્થંકર દેવોએ અને ગણધર દેવોએ પણ આ વાત કહી છે અને એ અમે અહીંયા એમણે વર્ણવ્યું છે એ પ્રમાણે કહીએ છીએ. વાત જરાક બીજી જાતની છે, સીધી સટ નથી લાગે સમજાય એવી, પણ બીજી જાતની છે. આત્માને ત્યાગનું ત્યાગ કરે છે એવું નામ પણ લાગવું પડતું નથી. પરભાવના ત્યાગ કરતાપણાનું, પરભાવનો ત્યાગ કર્યો, રાગનો ત્યાગ કર્યો એવું નામ પણ પોતાને નથી. પોતે તો એ નામથી પણ રહી છે એવું નામ પણ એને આપવું એ વ્યાજબી નથી. હા, એ વાત છે. કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી. નાની થયો એને શું લાગ્યું કે જ્ઞાન સ્વભાવથી તો હું છૂટો નથી, માટે પ્રત્યાખ્યાન મારું જ્ઞાન જ છે. પ્રત્યાખ્યાન કેવું હોય તો જ્ઞાનને કહી દે, એનું નામ આપી દો. પણ ખરેખર નામ લાગુ પડતું નથી. કેમ કે જેલમાં ગયો હોય એને છૂટો એમ કહેવાય, જે ગયો ન હોય એને છૂટો એમ કેવી રીતે કહેવું? એ વાત યોગીન્દ્રાચાર્ય પરમાત્મા પ્રકાશમાં કરી છે. ક્યાં? પરમાત્મા પ્રકાશમાં કરે છે. કે જે જેલમાં ગયો હોય એ છૂટે ત્યારે એને તમે કહો, ભાઈ તમે છૂટી ગયા, તમને અભિનંદન આપવા આવ્યા છે. પણ જેને ગુનો કર્યો નથી એને છૂટ્યો છે એમ કેમ કહેવાય? સુગાનીજીએ શું કહ્યું કે આત્માને મોક્ષ છે એમ કહેવું એ ગાળ દેવા બરાબર છે. આત્માને બંધ છે એમ કહેવું એ તો ગાળ થઈ ગઈ ચોખ્ખી. પણ આત્માને મોક્ષથી કહેવો એ પણ આત્માને ગાળ દેવા બરાબર છે. આ ગુરુદેવે દ્રષ્ટિ આપી, આવી દ્રષ્ટિ ગુરુદેવે આપી છે. આ દ્રષ્ટિએ જુઓ સ્વરૂપને, આ દ્રષ્ટિએ જુઓ તમને બધું બીજી રીતે દેખાશે. પર્યાય દ્રષ્ટિએ જુઓ તો બધું બીજી રીતે દેખાશે, દ્રવ્ય દ્રષ્ટિએ જુઓ તો બધું બીજી રીતે દેખાશે. એવી વાત છે, પણ સાધારણ વાત નથી, અસાધારણ વાત છે. જેવી તેવી વાત નથી. એક ફૂટ ના અક્ષરે જે પૂર્ણતાનું લક્ષણ સર્વા છે એવડા જ અક્ષરે આ લખ્યું છે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે કે ને? સાચી દ્રષ્ટિ તો એ છે. એટલે તો સમયસારમાં એનો ઉપદેશ છે. સમયસારમાં એનો ઉપદેશ છે. એ તો આચાર્ય મહારાજે પ્રતિજ્ઞા જ કરી છે. હું એકત્વ વિભક્ત આત્માનું સ્વરૂપ બતાવવા માગું છું. આ શાસ્ત્રમાં મારે જે શાસ્ત્ર રચના કરવી છે, પછી 410 ગાથા લખી, 405મી ગાથામાં આ પ્રતિજ્ઞા કરી, ત્યાર પછી 410 ગાથામાં વિસ્તાર કર્યો, એમાં આ હેતુ છે મારો. બધા વિસ્તાર પાછળ મોટિવ શું છે, હેતુ શું છે? કે આત્માના મૂળ સ્વરૂપને બતાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવી. એમાં કેટલીક અઘરી વાતો આવે છે. આવી પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનની વાતો ઉપદેશબોધના શાસ્ત્રોમાં ઘણી આવે, પણ સિદ્ધાંતબોધના શાસ્ત્રની અંદર અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનનો ઉપદેશ આવે પાછો. એ આત્મસ્વરૂપને દર્શાવતા એવો ઉપદેશ છે કે આત્માને ત્યાગનું નામે લાગુ પડતું નથી. રાગનો ત્યાગ કર્યો કે પરદ્રવ્યનો ત્યાગ કર્યો એ નામે લાગુ પડે એવું નથી. માટે એને એવા નામથી પણ ક્યારેય પણ બતાવો નહીં એમ કહે છે. એવા નામથી એને ન બતાવો કે એને ત્યાગ કર્યો, એનો મોક્ષ છે એવા નામથી ન બતાવો. અને પહેલું સ્વરૂપમાં ભાવભાષણમાં એ આવે છે. શું સ્વરૂપના ભાવભાષણમાં પહેલી જે વાત આવી જાય છે, 14 ગુણ સ્થાનથી હું પાર છું, 14 ગુણ સ્થાન વ્યવહારના છે. મારા સ્વરૂપને એક પણ ગુણ સ્થાન લાગુ પડતું નથી. અનાદિથી પહેલું ગુણ સ્થાન છે એ લાગુ પડતું નથી. ચોથા ગુણ સ્થાને જ્ઞાન દશા થઈ એ પણ મને લાગુ પડતું નથી. 13મા ગુણ સ્થાને મોક્ષ થયો એ મને લાગુ પડતો નથી. બેન શ્રી લીધી છે ને આત્માને બધી પર્યાયોનો વેસ્ટ છે, સિદ્ધ પર્યાયોનો વેસ્ટ છે એમ કીધું છેલ્લે. શું કીધું? બધી પર્યાયો તે આત્મા વેશ છે, મૂળ સ્વરૂપ નથી. તો આપણે જેમ કોટપાટલું પહેરીએ, કફની પહેરીએ, ઘડી કફની પહેરીએ, ઘડી કોટપાટલું પહેરીએ, ફેર પડે અને જુદો જુદો દેખાવ થાય, પણ બે વેશ છે. એ કઈ શરીર નથી, એ કઈ સ્વરૂપ, શરીરનું રૂપ નથી. એમ બધી પર્યાયોને વેશ કહીને, સિદ્ધ પર્યાયને વેશ કહી દીધો છે. સિદ્ધ પર્યાય તો જેવો શુદ્ધ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે, એવો જ આત્મા છે. એક સમયની પર્યાય છે, એનો વેશ છે. જો એનો વેશ ન હોત, એક તર્ક લઈએ કે જો એનો એ વેશ ન હોત અને એ સ્વરૂપ જેવી જ પર્યાય છે માટે એને વેશ ન કહેવો, તો અનાદિ અનંત એમ હોત. આ તો સાદી અનંત છે. અનંતકાળ એના વિના ગયો, બીજા વેશમાં ગયો, માટે એ વેશ પલટો થયો. એ વેશ પલટો થયો એમ એવી વાત છે. આખી પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે એની અંદર. શું કહેવું છે? એની અંદર આખી પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે. પર્યાય દ્રષ્ટિનો નિષેધ કહો કે મિથ્યા દ્રષ્ટિનો નિષેધ કહો, બધી એક વાત છે. આખું શાસ્ત્ર છે એ દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું શાસ્ત્ર છે. સમયસાર શાસ્ત્ર આખું દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે. અને અનાદિથી એના વિના હેરાન પરેશાન છે. હેરાન પરેશાન છે શેના છે? દ્રવ્ય દ્રષ્ટિ વિના હેરાન પરેશાન છે. એટલે વાત તો બહુ જ મહત્વની એજન્ડા ઉપર છે. સમયસારની વાત છે, એ કોઈ અપૂર્વ વાત છે. દ્રવ્ય દ્રષ્ટિ પણ અપૂર્વ છે. શું એટલી તૈયારી કરીને અથવા શ્રી ગુરુના ચરણમાં બેસીને આ વાતને જો પકડે તો છુટકારો એમ છે. જી હા હા એમાં તો એવું છે કે આપણે એ જે અપેક્ષા ચાલતી હોય એને બીજી અપેક્ષા ત્યાં ભેળાવીએ તો એ તો પરસ્પર વિરુદ્ધતા આવવાની. જૈન દર્શનમાં ત્યાં જૈન દર્શનમાં પણ એની વિરુદ્ધતા આવવાની. એ પ્રમાણથી કહ્યું, એ સત એટલે અસ્તિત્વ પ્રમાણથી કહ્યું છે. અને એ છે દ્રવ્યોને લાગુ પડે છે, એટલે જીવને લાગુ પડે છે. હા, એવું સત છે તે દ્રવ્યનું લક્ષણ છે. એ છે દ્રવ્ય, સત દ્રવ્યમ લક્ષણમ ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત, એક સૂત્ર કીધું. ત્યાર પછી બીજું સૂત્ર શું કીધું? સત દ્રવ્યમ લક્ષણમ. પણ જ્યાં જીવની વાત આવી ત્યારે શું કીધું? કે ઉપયોગ લક્ષણમ. ત્યાં સત ન લીધું પાછો, એમ જીવદ્રવ્ય નહોતું. તો કે એમને એને જીવને સ્પેસિફાઈ કરવો છે, છે દ્રવ્યમાંથી જુદો પાડીને એના સ્વરૂપ બતાવવું છે. તો ત્યાં સત નહીં કે કેમ કે સત તો છે એને લાગુ પડે. તો એ લક્ષણ જો લેવામાં આવે, અસ્તિત્વ લક્ષણ લેવામાં આવે, તો એમાં અતિવ્યાપ્તિ દોષ લાગે છે. એટલે એનું નિશ્ચય લક્ષણ નથી, ઉપયોગ લક્ષણ એમ કીધું ત્યાં. તો પછી ત્યાં સદ્રવ્ય લક્ષણ અમને ઉપયોગી લક્ષણમાં વિરુદ્ધ છે કે ના? વિરુદ્ધ નથી. અપેક્ષા સમજી લેવી જોઈએ. એવી જ રીતે જો ને દ્રવ્યાનુયોગથી એમ કે આત્મા શરીરના એક પરમાણુની પર્યાય ઉપર આત્માનો અધિકાર નથી. પાપણ પણ હલાવી શકે નહીં, બરાબર. હવે શરણાનુયોગનો વિષય આવે ત્યારે પાછા એ જ આચાર્ય એમ કે શું કે મુનિરાજ છે એ ઇરિયા સમિતિમાં એવી રીતે જોઈને ચાલે કે એનો પગ છે એ ક્યાંય કોઈ જીવજંતુ ઉપર પડે ને હિંસા થાય નહીં. ત્યારે દ્રવ્યાનુયોગની આપણે દલીલ વચ્ચે લઈ આવીએ તો પછી મુનિરાજનો આત્મા શરીરને હલાવી ચલાવી શકે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે પગ મૂકી શકે છે. તો પડવાનો હોય ત્યાં પડે, શું કહેવાય, કોન્ટ્રાડિક્શન ઊભું થાય, થાય કે ન થાય? હે, જે આચાર્યોએ દ્રવ્યાનુયોગના શાસ્ત્રો લીખા એ જ આચાર્યોએ તીર્થંકરોની ભક્તિ કરી ત્યારે કેવી રીતે કરી? અન્યમતી ભક્તિ કરે ને એવું જ કરે કે આપ તો અમને વાંછિત ફળના દાતાર છો. શું કહે? તો કે એમની વાંછા તો આત્મકલ્યાણ સિવાય બીજી હોતી નથી. પણ અન્યમતીઓમાંથી શું સમજ્યા? ભગવાનની ભક્તિ કરીએ તો આપણી ઈચ્છા પ્રમાણે બધા ફળ મળે. તો સકામ ભક્તિ દુનિયામાં સકામ ભક્તિનું સામ્રાજ્ય છે. નિષ્કામ ભક્તિ તો ગોતવા જ આવી પડે. નિષ્કામ ભક્તિ તો કોક જીવમાં હોય ગોતવા જ આવી પડે. તો એ આચાર્યોએ આવી રીતે સ્તુતિ કરી જ્યાં મહાન આચાર્યોએ, ન સમજનારા સકામ ભક્તિ ચડી ગયા, એમ એ શું કરે, આચાર્યદેવ શું કરે, અમારે વાંછિત ફળના દાતા છો, આપે અમને આંધળામાંથી દેખતા કર્યા, આપે અમને મૂંગાથામાંથી બોલતા, આપે જ બધું કર્યું છે, અમે તો સાવ અમારામાં કાંઈ છે જ નહીં એમ કે, આપે જ બધું કરી દીધું છે. પછી ત્યાં એમ કહેવાય કે ભાઈ ભગવાનનું દ્રેવ કરતા અને જે ભક્ત છે એના પર્યાય એનું કાર્ય એમ કાંઈ સ્થાપી શકાય, સ્થાપી શકાય. તો પછી ભક્તિ ને દ્રવ્યાન યોગ ને વિરોધ છે તો કે ના, વિરોધ એ નથી. હા, વાતો બધી એવી છે. એટલે તો કૃપાળુ એમ કીધું કે હા, જગતની રચના એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે, અસત્ય સમજાવે એમ નહીં, અસત્ય ભાષે એમ નહીં, અસત્યનો આગ્રહ થઈ જાય જીવને એમાંથી. એવી જ કોઈ વ્યવસ્થા છે, એને તમે જુઓ તો અસત્યનો આગ્રહ થાય. વસ્તુનું સ્વરૂપ સાવ જુદું જ છે. નાગમોની અંદર પણ એવા વચનો આવે શું, પણ ક્યાંય જ્ઞાનીઓના આચાર્યોના આગમોના વચનમાં ક્યાંય પુરવાર પર વિરોધ સંભવી શકે નહીં. એ પહેલાં ગાંઠ મારવી, એ વાતની પહેલાં ગાંઠ મારવી કે ક્યાંય પણ પુરવાર પર વિરોધ, જ્ઞાની આચાર્ય તીર્થંકર કોઈના વચનમાં પુરવાર પર વિરોધ હોય નહીં. અને એ જ એમની વાણીનું અલૌકિક અને અસાધારણ લક્ષણ છે. લૌકિકમાં એ વાત ન સમજાય, અસાધારણ લક્ષણ છે, વિશિષ્ટ લક્ષણ છે. કે એવું પણ શું કરવા થતું હશે, એવું બધું ચોખ્ખું કરે કે ક્યાંય કોઈને ગોટાળો થાય જ નહીં, તો કે ગમે એટલું ચોખ્ખું કરે નહીં. જીવ ઊંધું સમજે છે એની અયોગ્યતાથી સમજે છે. દિવ્ય ધ્વનિમાં સ્પષ્ટતા આવે એવી સ્પષ્ટતા કોઈ છદ્મસ્થની વાણીમાં ન આવે, ગણધરદેવ હોય તો. તે અંતર્મૂર્તમાં બારંગની રચના કરનાર ગણધરદેવ એટલું સ્પષ્ટ ન કરી શકે જેટલું તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં આવે. તો પણ 363 પહેલાં તીર્થંકર આદિનાથ ભગવાનના તીર્થંકરમાં સમોત્સરની અંદર 363 અન્ય મત ઉત્પન્ન થઈ ગયા. એનો કોઈ ઉપાય નથી, ગમે એટલું ચોખ્ખું કહે તો પણ. જ્યાં સુધી જીવ આજ્ઞાકારિતામાં રહીને શ્રવણ ન કરે ત્યાં સુધી એને બીજો અર્થ અંદરથી ઉપજાય વિના એને ગમે એટલું સ્પષ્ટ કરે તો પણ. એ પત્રમાં આવે છે, ભક્તિથી આજ્ઞાકારિતામાં ન રહીએ તો એને બીજો અર્થ ભાષા વિના અને એની યોગ્યતા પ્રમાણે એને બીજું કંઈક દેખાય નહીં. આમ કહેવા માગે છે, એમ કહેવા ન માગતા હોય ત્યાં એને એમ લાગે છે આમ કહેવા માગે છે. એનો કોઈ ઉપાય નથી, એ એના દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે. એ તીર્થંકરની વાણીને આધીન પણ કોઈ પરિણમતા નથી. સ્તુતિ એવી કરે કે આપે અમને આપનો ઉપકાર અનંતો છે, પણ તીર્થંકર કહે છે કે વાણી પણ સ્વયં થાય છે, અનિચ્છાએ થાય છે, એનો હું કરતા નથી. તો તારી પર્યાયનો તો ક્યાંથી કરું, તું ભક્તિ કરશ ઠીક છે, એ તને એવા ભાવ આવે એનો એમને વાંધો નથી, કેમ કે સમજીને એ ભાવ આવે છે. એવો ભાવ કરનાર આચાર્ય પણ વસ્તુ સ્વરૂપને તો બરાબર સમજે છે, પણ ભક્તિ તો ભક્તિની રીતે થાય, ભક્તિ તો ભક્તિની રીતે થાય. તો શું કહે છે અહીંયા, માટે એમ નક્કી થયું કે પરદ્રવ નિમિત છે, એમ નક્કી થયું કે પરદ્રવ છે તે નિમિત છે અને આત્માના રાગાદી ભાવો તે નૈમિતિક છે. પરદ્રવ છે એ નિમિત છે અને તદનુસાર એને સાદ્રશપણે આત્માના ભાવો થાય તો તે નૈમિતિક છે. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય પ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રત્યાખ્યાનનો કર્તાપણાનો નિમિત્ત તરીકેનો ઉપદેશક જ ઉપદેશ નિરર્થક જ થાય. તો પછી જે તીર્થંકર દેવે ઉપદેશ કર્યો છે કે દ્રવ્ય પણ આત્મા અપ્રતિક્રમણ કરી શકતો નથી અને દ્રવ્ય પણ અપ્રત્યાખ્યાન કરી શકતો નથી, એનો ઉપદેશ પણ નિમિત્તિક, એનો ઉપદેશ નકામો જ હશે એમ કે. આત્માનું સ્વરૂપ સમજાવતા એ ઉપદેશ કર્યો છે ભગવાને, એ ઉપદેશ કર્યો છે. અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્તપણું આવી પડતા નિત્ય કરતાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ કરે. હવે ક્યાં વાંધો આવ્યો, બંધ મોક્ષ માં આવ્યા. જો મૂળ સ્વરૂપને ન સ્વીકારવામાં આવે તો મોક્ષ ન થાય, કોઈનો મોક્ષ નો અસ્વીકાર થાય. બહુ અલૌકિક સંકલ્પના છે, જીનાગમની જે સંકલ્પના છે બહુ અલૌકિક છે. આત્મા બંધ મોક્ષ રહિત પદાર્થ, એને સ્વીકારે તો મોક્ષ નો સાચો સ્વીકાર આવે, અને બંધ મોક્ષ રહિત પદાર્થ નો સ્વીકાર ન આવે તો મોક્ષ નો સ્વીકાર પણ સાચો ન આવે એમ કે છે. એક જીવ તત્વ ને સ્વીકારે તો નવે તત્વ નો સ્વીકાર આવે, મૂળ જીવ ના સ્વરૂપ ને ન સ્વીકારે જેવું છે એવું નવે તત્વ નો સ્વીકાર ન આવે. આમ છે ને, એવી અદભુત સંકલ્પના છે. ફરીથી લઈએ કે જો એમ માનવામાં આવે કે જીવ રાગ કરે છે, તેથી એને રાગ છોડવો, અને જીવ પરદ્રવ્યને ગ્રહણ કરે છે માટે પરદ્રવ્યનો પણ ત્યાગ કરી નાખવો, બેયને છોડવા, એમ માનવામાં આવે, નથી કરી શકતો એમ ન માનવામાં આવે તો, અને આમ માનવામાં આવે તો એને નિત્ય કરતાપણાનો પ્રસંગ આવે, તે નિત્ય રાગાદી ભાવને કર્યા કરશે. કેમ કે કરી શકે છે સ્વરૂપથી, તો એ શું કરવા, અને અનાદિ આનંદ ન થાય. જો કરતો હોય તો અનાદિ આનંદ થાય, ને અનાદિ આનંદ થાય તો મોક્ષ જ નહીં થાય. તમે વાંધો ત્યાં આવીને ઉભો રહેશે, તો પૂર્ણતાનો સ્વીકાર જ નહીં આવે. જે મોક્ષની ભૂમિકામાં મોક્ષનો સ્વીકાર આવ્યો એ સ્વીકાર નહીં આવે. બહુ સરસ વાત છે. ગુરુદેવે જે સૂત્ર સિદ્ધાંત આપ્યો કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. હવે એ પૂર્ણતા છે એ મોક્ષ પર્યાયની વાત લીધી છે. ગુરુદેવને પૂછેલું ગણાય કે પૂર્ણતા એટલે ત્રિકાળી દ્રવ્ય લઈએ તો કે ના, અહીંયા એ વાત નથી, આ તો મુમુક્ષુતાની શરૂઆતની વાત છે. તો કે એ તો પર્યાયનો સ્વીકાર આવ્યો, એ તો પર્યાયનો સ્વીકાર આવ્યો, પર્યાયનું ધ્યેય થઈ ગયું. તો કે એ મોક્ષનું ધ્યેય થાય એને સ્વરૂપની ખોજ ચાલશે, તે સહજપણે આવી દિશા કયા સ્વરૂપને અવલંબીને થાય, કેવા સ્વરૂપને અવલંબે તો આવી દિશા થાય, ત્યાંથી અંતર ખોજ ચાલુ થશે, અને એ દ્રવ્યના ભાવ ભાષણ કરીને દ્રવ્ય દ્રષ્ટિ સુધી એ જીવ પહોંચશે. નહીતર મુમુક્ષુતાની શરૂઆત નહીં થાય તો પછી સમ્યક દર્શન અને મોક્ષ સુધી પહોંચવાની તો કોઈ વાત જ રહેતી નથી. એટલું બધું ઊંડાણથી કાયદો છે એ સૂત્ર, કે જો એ સૂત્ર અનુસાર પરિણમન કરે જીવ પૂર્ણતાના લક્ષમાં આવે તો એને પોતાના સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થયા વિના રહે નહીં. નિર્માણ દર્શનના પહેલા પ્રકરણમાં એ વાત લીધી છે, અપૂર્વ જિજ્ઞાસા આવે અને પછી જ એને એ સ્વરૂપનો પત્તો લાગે. જ્યાં સુધી અપૂર્વ જિજ્ઞાસા ન આવે ત્યાં સુધી સ્વરૂપનો પત્તો ઉપર ઉપરની જિજ્ઞાસાથી આવે, કેમ કે ઊંડું છે, વિષય છે એ ઊંડો છે, અંતરતત્વ સ્વરૂપ છે, નિયમસારમાં એને અંતરતત્વ કહ્યું છે. અને પછી એને દ્રવ્ય દ્રષ્ટિ ભાવ પાસન થાય ત્યાં ગુણાત મારે આખો પર્યાયનો વિષય ગૌણ થઈ જાય, મોક્ષનો વિષય પણ ગૌણ થાય, સમ્યક દર્શનનો વિષય પણ ગૌણ થાય. પાસે ત્યારે એમ પાસે અરે મારા સ્વરૂપમાં તો ગુણ પ્રગટાવવા અને દોષ ટાળવા એવો કોઈ અવકાશ જ નથી ને. મારા સ્વરૂપને માને જે ભાવમાં ભાસ્યું એવું જે મારું સ્વરૂપ, એમાં તો ગુણ પ્રગટાવવા અને દોષ ટાળવા એ કોઈ અવકાશ જ નથી. કેમ કે બધા ગુણોની અંદર અનાદિ અનંત જેમ છે તેમ રહેલા જ છે, એટલે પ્રગટાવવાનો નવા કોઈ ગુણ પ્રગટાવવાનો સવાલ નથી. દોષનો ત્રણેય કાળે અભાવ છે માટે દોષને ટાળવા એ ત્યાં અવકાશ નથી. માટે આ સ્વરૂપનો મોક્ષ કરવો એ વાત રહેતી નથી, કલ્પના થઈ જાય છે. સ્વરૂપનો મોક્ષ કરવો એ કલ્પના છે. એટલે જોયું કે દિગંબરના આચાર્યોએ એમ કહ્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. એટલે વાત કેવી રીતે કહી, દિગંબરના આચાર્યો આમ કહે છે, સ્વીકાર કર્યો છે ને પોતે, સ્વીકાર કર્યો છે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. એ પહેલા ભાવ ભાષણમાં આવે એટલે આખી પર્યાયનો વિષય બધો, પુણ્ય પાપ તો ગૌણ થાય પણ શુદ્ધિ અશુદ્ધિ પણ ગૌણ થાય. એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ, એક ઠોર સમલ વિમલ વિચારીએ, એ સિદ્ધિ નહીં, એ જગ્યાએ અનુભવીએ, એ ઉપદેશ તીર્થંકરની પરંપરાથી જીવ સ્વરૂપનો ચાલ્યો આવે છે. અને એ ઉપદેશ કરતાં કરતાં એવી કડક વાત કરી કે પ્રત્યાખ્યાનને પ્રતિક્રમણની વાત મૂકી દે, તું ભૂલી જાય એકવાર, અપ્રતિક્રમણને અપ્રત્યાખ્યાનની વાત સંભાળ દો, એવી વાત કરી. નહીંતર તો નિત્ય કરતાપણાનો પ્રસંગ આવે ને જીવને મોક્ષ થવાનો કોઈ અવસર જ આવે નહીં, ખતમ થઈ જાય વાત પૂરી. કેમ કે પર્યાય દ્રષ્ટિએ તું બંધ મોક્ષને માને છો, પર્યાય દ્રષ્ટિએ જો તું બંધ મોક્ષને માનતો હોય તો, અને આત્માને જો રાગાદિકનો કરતા માનીને પ્રત્યાખ્યાન કરાવતો હોય કે પ્રતિક્રમણ કરાવતો હોય તો મોક્ષ જ નહીં થાય, તો નિત્ય કરતાપણાનો પ્રસંગ આવી જશે. માટે સ્વરૂપને બરાબર પહેલાં ઓળખી લે, અને સ્વરૂપને મુખ્ય રાખીને મુખ્ય સ્થાપીને પછી પર્યાયનો વિષય સમજવા જોઈએ, માંગ માગીશ તો સમજાશે, નહીંતર યથાર્થપણે સમજાશે નહીં. જેટલી પર્યાયની વાતો કરીશ એમાં કરતાપણાની વાત આવી જશે, જેટલી પર્યાયની વાતો ચાલશે એમાં તને કરતાપણાની વાત આવી જશે. માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હો, માટે પરદ્રવ છે એ તો રાગાદી ભાવોનું નિમિત્ત છે, પરદ્રવ્ય આત્માનું દ્રવ્ય નથી. એમ કહીને શું કીધું? માટે પરદ્રવ્ય જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હોય એટલે સ્વદ્રવ્યથી રાગાદિક થતા નથી, સ્વદ્રવ્ય રાગાદિકનું નિમિત્ત નથી, સ્વદ્રવ્ય કરીને રાગાદિક થતા નથી, એ પરદ્રવ્યના નિમિત્ત નિમિત્તિક શબ્દમાં જાય છે. એટલે પરને ખાતે ખતવાય છે, અહીંયા સ્વના ખાતામાં એ ખતવાતો એમ લઈ લીધું, પરને પડખે જાય છે. એક સમયમાં હું ચિદાનંદ પરિપૂર્ણ છું, એક સમય એટલે વર્તમાન સમય, અત્યારે હું ચિદાનંદ પરિપૂર્ણ છું એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ છે. એવી પ્રતીતિ તે ભવના નાશનું કારણ, પહેલા પ્રતીત કરતો આ જ ભવના નાશનું કારણ છે, આ સમ્યક પ્રતીતિ, આ સમ્યક દર્શન છે, આ ભવના નાશનું કારણ છે. આવી પ્રતીત થયા પછી પણ અલ્પ રાગ રહેશે જ્ઞાન દશામાં, સાધક દશામાં, તે પરના પડખે જાય છે. શું લખ્યું? તે પરના પડખે જાય છે, એ સોના પડખામાં એ વાત આવતી નથી, એ સોના પડખે ખતવાતી નથી, પરમાં ખતવાઈ જાય છે. એક હજાર પાંચમો વચનામૃત છે. દ્રવદ્રષ્ટિની વાત તો ગુરુદેવના શ્રીમુખેથી ઘણી વાતો નીકળી છે, ઘણી ઘણી અલૌકિક વાતો નીકળી છે જે સંપ્રદાયમાં પ્રચલિત નથી, એવી વાતો નીકળી છે. એટલે ત્રણેય સંપ્રદાયને જરાક એમ લાગ્યું કે આ જુદી જાતની વાત કરે છે, પણ વાત છે જુદી જાતની, પણ એ મૂળ વાત એ જ છે, મૂળ વાત તો એ જ છે. આઈ ફીલ